प्रवचन नंबर 582 57 मिनिट तत्व चर्चा अध्यात्म प्रवचन रत्नत्रय गाथा 320 ऊपर
શુદ્ધ જીવ એટલે શુદ્ધ આત્મા સમ્યક દર્શનનો વિષય છે. પોતે સમ્યક દર્શન નથી, પણ નવી સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય છે એનો એ વિષય છે. વિષય છે કે એના આશરે સમ્યક દર્શન થાય ટીકાળીદેવને આશરે, પણ એ ધ્રુવ પરમાત્મા પોતે સમ્યક દર્શનની પર્યાય રૂપે નથી. પર્યાયનું અવલંબન કરું છે સમ્યક દર્શનના ત્યાજ પર પ્રગટ થાય વિદ્રાગી પર્યાય એનો એ વિષય છે. આલંબનભૂત પદાર્થ છે, પણ આલંબનરૂપ જે પર્યાય છે એ પર્યાય રૂપે નથી, એનો વિષય છે. સમ્યક દર્શન તે ધ્યાન છે, અને ધ્યાનનો વિષય ધ્રુવાત્મા છે, પણ ધ્રુવાત્મા પોતે ધ્યાનરૂપ નથી, એ ધ્યેયરૂપ છે. વિષય છે એટલે ધ્યેયરૂપ છે, પણ એ ધ્યાનરૂપે નથી, એમ કે ધ્યાન વિનાશિત છે આવશે. આ વાત અહીં સિદ્ધ કરવી છે. અહીંયા અત્યારે ધ્યાન સિદ્ધ નથી કરવું, પણ ધ્યેય સિદ્ધ કરવું છે. 320 ગાથા ધ્યેયની પ્રધાનતાથી લખાણી છે. 114 પ્રવર્તનતાની ગાથા ધ્યાનની ભૂમિકાથી લખાણી છે, અને 371 નંબરનો પણ એ ધ્યાતાની ભૂમિકાથી આવ્યો. એટલે અહીંયા એનો વિષય છે સમ્યક દર્શન, એ છે. આ વાત અહીં સિદ્ધ કરવી છે. એટલે 320 ગાથામાં બંધમોક્ષથી રહીત આત્મા છે એ ધ્યાનનો વિષય છે. ધ્યાન એટલે આર્ધ ધ્યાન વૃદ્ધ ધ્યાનનો વિષય નથી, પણ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એનો વિષય પોતાનો શુદ્ધાત્મા છે. એનું જયારે લક્ષ્ય કરે છે ત્યારે સમ્યક દર્શન થાય છે, અને એમાં લીન થઈ જાય છે તો ચારિત્ર પ્રગટ થાય છે, અને એકદમ લીનતા વધી જાય તો કેવળ જ્ઞાનનો પ્રગટ થાય. એવો જે ધ્યેય ઉપાસમાં છે તે ઉપજતો પણ નથી અને વિરક્તો પણ નથી, એમ કે એનો વિષય આ વાત રહે છે. તો ભાષા એવું કીધી છે કે શુદ્ધ પારણાની ભાવ ધ્યેયરૂપ છે અને ધ્યાનરૂપ નથી, એવી ભાષા છે. આ 320 ગાથા ધ્યેયની મુખ્યતાથી લખાણી છે. ધ્યાન આત્મા ધ્યાનરૂપ નથી, આત્મા ધ્યાનનો વિષય છે, પણ એ પોતે ધ્યાનરૂપે થતો નથી. એનું કારણ આ છે, પોતે ધ્યેયરૂપ છે અને ધ્યાનરૂપ નથી. શા માટે? એમ કે ધ્યેયરૂપે આત્મા ને ધ્યાનરૂપે આત્મા એમ નથી. એમ કે શા માટે? તમે એને ધ્યેયરૂપ કયો છો, ધ્યાનરૂપ શા માટે કહેતા? કારણ કે જ્ઞાન સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ ધર્મધ્યાન રૂપે છે, પણ એ ધ્યેય રૂપે નથી. કેમ કે ધ્યાન વિનશ્વર છે, ધર્મ ધ્યાન પણ વિનશ્વર અને શુક્લ ધ્યાન પણ વિનાશક છે. શુક્લ ધ્યાન પછી ચિત્ત પર્યાયમાં ધ્યાન રહેતું નથી. શુક્લ ધ્યાન સાધકને હોય છે, પરમાત્માનું શુક્લ ધ્યાન કરવાનું ન હોય, કૃત્ય કૃત્ય થઈ ગયા કોનું ધ્યાન કરે? અપૂર્ણતા હોય એમાં ધ્યાન હોય, ધ્યાન કરવાનું તો અપૂર્ણતા હોય એમાં હોય, પૂર્ણ થાય પછી ધ્યાન કરવાનું ન હોય. કારણ કે ધ્યાન વિનશ્વર છે અને શુદ્ધ પારણામિક ભાવ અવિનશ્વર છે. ધ્યાન તો એક સમયની પર્યાય છે, ભલે શુક્લ ધ્યાન હોય, પણ એ તો નાશમાન છે, સમયવર્તી છે, અને જીવ પર્યાય પણ સમયવર્તી છે, નાશમાન છે. તો શુક્લ ધ્યાનની ક્યાં હવે વાત કરી? શુક્લ ધ્યાનનું જે ફળ આવ્યું જીવ પર્યાય એ પણ નાશમાન છે. ધ્યાન તો નાશમાન છે, પણ જે સાધ્ય પ્રગટ થયું એ પણ સમય બધું છે, પણ જે ધ્રુવ પરમાત્મા છે ધ્યાનનો વિષય એ અવિનાશી. અહીંયા અવિનાશી તત્વની મુખ્યતા છે, જગતના જીવોએ નાશવાનની ચર્ચા કરી, નાશવાનનું જ્ઞાન કર્યું, નાશવાનનું ધ્યાન કર્યું, પણ અવિનાશી પરમાત્માનું એક સમય ધ્યાન કર્યું. એ આત્મા એને લક્ષમાં લીધો, ધ્યાનમાં ધ્યેયરૂપે આત્માને લીધો નહીં. અને આત્મા જ્યાં સુધી ધ્યેયરૂપમાં થાય ત્યાં સુધી ધ્યાન તો હોય, આત્મધ્યાન ને રુદ્ર ધ્યાન, અને આત્મધ્યાન રુદ્ર ધ્યાન હોય એનો પણ ધ્યેય હોય, એનો ધ્યેય પરપદાર્થ હોય, અને ધર્મધ્યાન શુદ્ધ ધ્યાનનો ધ્યેય. આ 320 ટકા ઘણી ઊંચી છે, ઘણી ઊંચા ધ્યેય માટે બસ છે. અલમ આત્મા કેનું ધ્યાન કરવું, ક્યાં શાસ્ત્રમાં છે કે 320 ટકા જેવી બસ. બધા શાસ્ત્રનો નીચો 320 ટકા મૂકી છે, અને 320 ટકા ઉપરનું વ્યાખ્યાન એટલે ટોપ. કારણ કે ધ્યાન વિનશ્વર છે, અને શુદ્ધ પ્રાણાની ભાવ અવિનશ્વર અવિનાશી તત્વ છે. કોઈ દી એનો નાશ ન થાય, છે ને છે, ભલે પરિણામ નાશ થાય, પરિણામ જાય તો જાઓ, પણ હું ક્યાંય જતો નથી ને હું ક્યાંય આવતો નથી. એ કેમ જણાય? હવે એમ કે છે કે જે અવિનાશી તત્વ શુદ્ધ પ્રાણાની ભગવાન આત્મા છે, એને જાણવું હોય, અનુભવવું હોય, તો એનું સાધન શું કેમ જણાય? એ પોતે પ્રશ્ન ઉત્પન્ન કરે છે કે તે કેમ જણાય. તે એટલે જે અવિનાશી તત્વ, જે શુદ્ધ પારણામિક તત્વ છે, નાયક તત્વ છે, સંવિધાન છે, નિત્ય નિરાવરણ છે, અખંડ છે, એ કેમ જણાય? એનો અર્થ એ કે જણાય તો છે, જણાય તો છે. કેમ જણાય? એમ કેમ જણાય એનો અર્થ જાણી શકાય છે. કેમ જણાય? કે આવી રીતે જણાય. જેને જાણ્યો એ એમ કે છે કે આવી રીતે જણાય. જાણેલો જે સાધક છે એ કેમ જણાય એની વિધિ જાણે છે, એ બીજાને બતાવતા જાય છે. એ પરંપરા ભારત પર છે. તે કેમ જણાય તો કહે છે, હવે ઉત્તર આપે કે સમ્યક દર્શન પ્રગટ થતા સહજ વિતરાગી આનંદની અનુભૂતિ લક્ષણ વાળું જે સ્વસંવેદન જ્ઞાન, તેનાથી એ પ્રાપ્ત થાય છે. હવે એ અશ્વિનભાઈનો પ્રશ્ન છે, એ આ પ્રશ્ન છે. હવે એનો પ્રશ્ન ઉત્તર આપે કે કેમ ગણાય કે સ્વસંવેદન જ્ઞાન દ્વારા સ્વસંવેદન પોતે પોતાને પોતાથી જાણે એનું નામ સ્વસંવેદન જ્ઞાન કહેવામાં આવે છે. એ અતિન્દ્રિય જ્ઞાન છે. શાસ્ત્ર જ્ઞાનથી આત્મા જણાતો નથી, એમ તે ઇન્દ્રિય જ્ઞાન છે. સ્વસંવેદન પોતે પોતાથી પોતાને જાણે એનું નામ સ્વસંવેદન જ્ઞાન છે. આત્મા સ્વસંવેદ્ય છે અને જ્ઞાન સ્વસંવેદન છે. આત્મા સ્વસંવેદ્ય છે, પોતે પોતાથી જણાય એવું સ્વજ્ઞે છે. સ્વસંવેદ્ય જણાય એવું સ્વજ્ઞે છે, અને એને જાણનાર સ્વસંવેદન જ્ઞાન નવું પ્રગટ થાય. અનંતકાળથી નહીં પ્રગટ કહેવું એવું એ શીતલ ધ્યાનના કાળે સ્વસંવેદન જ્ઞાન કે જે સ્વસંવેદન જ્ઞાન જયારે પ્રગટ થાય છે એની સાથે સમય તરફ પ્રગટ થાય છે, અને એની સાથે શ્રદ્ધાને જ્ઞાન પ્રગટ થાય છે. એની સાથે વિતરાગી આનંદની અનુભૂતિ લક્ષણમાં સ્વસંવેદન જ્ઞાન છે. હવે સ્વસંવેદન જ્ઞાનના વિશેષણ કે સહજ વિતરાગી જે રાગરહિત જ્ઞાન, રાગરહિત હોય છે, આનંદની અનુભૂતિ વાળું, એટલે આનંદ જેમાં આવે એમાં અનુભવ આનંદનો આવે, અતિથિ આનંદનો અનુભવ આવે, એક જ્ઞાન ને અમે સ્વસંવેદ જ્ઞાન કહીએ. શાસ્ત્ર જ્ઞાનમાં આનંદ નો અનુભવ ના આવે, એમાં આકુલતા હોય, એમાં આત્મા ન ગણાય. એક વિતરાગી આનંદની અનુભૂતિ લક્ષણ વાળો જે સ્વસંવેદન જ્ઞાન છે તેનાથી એ પ્રાપ્ત થાય છે, એનાથી જણાય છે, એનાથી આત્મા પ્રત્યક્ષ થઈ જાય છે. એ સહજ વિતરાગી આનંદ લક્ષણો વાળો અનાથનું આનંદ જેમાં આવે એ જ્ઞાનમાં, એ જ્ઞાનને અમે જ્ઞાન કહીએ છીએ. અને એ જ્ઞાનથી આત્મા જણાય તો જાણેલાની પ્રત્યેક થઈ તેનું નામ સમ્યક દર્શન છે. સમ્યક દર્શનના કાળમાં એક નવું જ્ઞાન પ્રગટ થાય છે અને એ જ્ઞાન આત્માને જાણે છે અને એ આત્માને જાણતા અત્યંત આનંદ આવે છે. એ આનંદ આવ્યો જયારે ત્યારે એ જ સમયે જે જાણવા આવ્યો તે હું છું એમ એને શ્રદ્ધાંત ઉદય થાય છે. સમ્યક જ્ઞાનની સાથે એ જ્ઞાનમાં આત્મા જણાયો અને જાણતા ના જાણવાના કાળે જે આનંદ આવ્યો તો એમ પ્રતિમાં વરે હું તો આનંદ હું કે આત્મા એમ સમ્યક દર્શનનો જે વિષય છે કાળે આનંદ એને ખ્યાલ માની જાય છે. મારો આત્મા આવો તો સમ્યક દર્શને પ્રગટ થાય છે, સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે અને વિતરાગી ચારિત્ર પ્રગટ થાય છે. સાથે ચિંતા ચિંતા પ્રગટ થઈ એ વિતરાગ માર્ગ માની રાગ રહી ચિંતા અને એનું ફળ આનંદ, એનું ફળ અને ત્રણ પ્રકારના પરિણામ એક સમયમાં પ્રગટ થાય એનું ફળ આનંદ છે. કેમ કે રાગ રહીતના પરિણામ છે, આત્માશીલ પરિણામ છે. આત્માશીલ પરિણામમાં રાગનો, પરાશીલ પરિણામમાં રાગનો. માટે વિતરાગી વિશે જણાવ્યું અને જ્યાં વિતરાગી પરિયે પ્રગટ થાય ત્યાંનું ફળ આનંદ. એવું અનુભૂતિ લક્ષણ વાળું જે સ્વસંવેદન નામ છે એનાથી એટલે ઉપરનો કયો કે ધ્યેય આત્મા ધ્યાનમાં પ્રગટ થાય છે. ધ્યેય આત્મા નિકમ ધ્યાનમાં પ્રાપ્ત થાય છે, આત્મખ્યાતિ આત્માની પ્રતિ થાય છે. સમજાય છે કાંઈ? સમજાય છે કાંઈ? જો બધું સમજાય તો ધ્યાન થઈ જાવ તમે. પણ અમે કહીએ છીએ કે આવો શુદ્ધ આત્મા છે અને આ રીતે એનું ધ્યાન થઈ શકે છે અને ધ્યાનના કાળમાં સ્થિતિ બને છે, એના દ્વારા આત્મા અનુભવમાં આવે છે. સમજાય છે કાંઈ? બિન અનુભવીને કહે છે કે સમજાય છે કાંઈ? અમે કહીએ છીએ કે થોડું કાંઈ તમારા લક્ષમાં આવે છે એમ. સમજાય છે કાંઈ? હવે કહે છે કે ધ્રુવ કે ધ્રુવ ન જણાય, ધ્રુવ પરમાત્મામાં ક્રિયા નથી, એ નિષ્ક્રિય છે. નિષ્ક્રિય જે હોવાથી એમાં જાણવાની ક્રિયા નથી. જણાય ખરો, જાણવાની ક્રિયામાં જણાય જાય, પણ પોતે જાણવાની ક્રિયા એમાં નથી. જાણવાની ક્રિયા પર્યાય નવી પ્રગટ થાય એમાં જાણવાની ક્રિયા છે. જ્ઞાન ગુણ છે તે નિષ્ક્રિય છે, પણ જ્ઞાન ગુણનો જે વિશેષ પર્યાય પ્રગટ થાય ભાવનું જ્ઞાન એમાં ક્રિયા છે અને એમાં એક ક્રિયામાં નિષ્ક્રિય જણાય છે. હું ધ્રુવને જાણતો નથી, ધ્યેયને જાણતો નથી, પણ ધ્યેયને જાણનારું એ જ્ઞાન નવું પ્રગટ થાય એમાં ધ્યેય જણાય જાય. કેમ કે ધ્રુવ પોતે નિષ્ક્રિય છે. એ પારણામિક લક્ષણ કહ્યું કે નિષ્ક્રિય ધ્રુત પારણામિક, જે ધ્રુત પારણામિક ભાવ છે તે પ્રણયકાળ નિષ્ક્રિય છે, એમાં ક્રિયા જેમાં ક્રિયા થાય એમાં જણાય. એ જ્ઞાનની ક્રિયા ઉપર કહ્યું સ્વસંવેદ જ્ઞાન એ ક્રિયા છે. કેમ કે ધ્યાન છે એ ક્રિયાવાન છે અને ધ્યેય છે એ નિષ્ક્રિય છે. એટલે ધ્રુવ ધ્રુવને જાણતો નથી, ધ્રુવથી ધ્રુવ ને જણાય, અધ્રુવથી ધ્રુવ જણાય. અધ્રુવ જે એક સમયની પર્યાય એનાથી ધ્રુવ જણાય છે. કેમ કે એ તો નાશવાન છે, એ કહ્યું ઉપર કે ધ્યાન તો વિનશ્વર છે, પણ વિનશ્વરથી અવિનાશી પરમાત્મા જણાય. હવે એ વિનશ્વરથી અવિનાશી જણાયા, જ્યારેથી જણાય ત્યારથી જણાયા જ કરે, જણાયા કરે અને ઓલો એમાં જણાયા કરે, આ જણા કરે અને આત્મા એમાં જણાયા કરે. જ્ઞાનમાં આત્મા જ્ઞેય ત્યાગ કરે અને જ્ઞાન જ્ઞેયને જણાય એમાં આનંદ આવ્યા કરે, એમાં આનંદ. જ્ઞાનમાં જ્ઞેય જણાયા કરે અને જ્ઞાન સ્વજ્ઞેયને જણાયા કરે એમાં આનંદ આવ્યા કરે, એમાં આનંદ આવ્યા કરે. કેમ કે પોતાના આત્માને આત્મા જયારે જાણે છે ત્યારે એમાં અતિથી આનંદ આવે, આવે ને આવે. જેમ પરના લક્ષે આકુરતા થાય છે એમ સ્વના લક્ષે અનાકુળ આનંદ આવે, આવે ને આવે. જ્ઞાન જ્ઞાના કરે અને જ્ઞાય સ્વજ્ઞાય કહીને એમાં જણાયા કરે અને એમાં આનંદ આવ્યા કરે. એટલે આનંદ આવ્યા કરે છે એટલે પછી એનું અવલંબન ખોલતો થયા, પરિણામ પોતાના આત્માનું અવલંબન છોડતો. સમય પ્રશ્ન થાય છે ત્યાંથી સાથી અનંત કામ એનું અવલંબન છોડે નહીં, કેમ કે આનંદ આવ્યા કરે છે. જો આનું અવલંબન છોડે તો આનંદ ના આવે, પછી કોઈ નફર વેપાર કોણ છોડે. જે વેપાર આત્મા આવ્યો આ વેપાર તો બહુ સારો, વેપાર બદલાવે જ નહીં કોઈ. જેમાં નફો દેખાય પછી કોઈ આવે નહીં કે આ વેપાર કરો, આ વેપાર કરો, આ સાંભળી લઈએ સમજી ગયા. અને નફો બતાવે નહીં, એમાં એ કોઈ નફો ના બતાવે, આ તો બતાવી દઈએ નાની તો ન બતાવે. કેમ કે એને નફો એવો જ નો બતાવી દીધી, જોઈ લીધો પછી વેપાર બદલાયો કોઈ. આ વેપાર બંધ છે, માંડ માંડ અનંત કાળે હાથ પાયો. હવે કે છે કે જ્ઞાન જણાયા કરે છે, ભગવાન આત્મા એમાં જણાયા કરે છે અને આનંદ આવ્યા કરે છે. આ છે કે સાધી અનંત કાળ એમ કરતા કરતા પૂર્ણ આનંદ જ્ઞાનનાથમાં શુદ્ધ જ્ઞાન ચીજ ફર્યાય છે તો શુદ્ધ જ્ઞાન ફળ છે. એટલે બારમાં સંસ્થાનથી શુદ્ધ જ્ઞાન છે, પણ ઉપચારથી તેરમાં સંસ્થાને પણ ઉપચારથી શુદ્ધ જ્ઞાન છે. ધ્યાન છે ને અધૂરી દશાની વાત છે, અધૂરી દશા થઈ જાય
કેસે
હોય. પરમાત્મા હો ગયા કઈ ક્યાં ધ્યાન કરે, જો ફળ આયા ફળ આ ગયા. ધ્યાન કા ફળ તો જીવદશા હૈ પરમાત્મા દશા, સમજ્યા. અંતરાત્મ દશા હોય ત્યાં સુધી ધ્યાન, પરમાત્મા થાય એટલે બધી ધ્યાન પૂરું કરે. ધ્યેય ધ્યાન તો સ્વતંત્રી એક થઈ ગયા, ફળ આવી ગયું બસ, જીત થઈ ગયા, કરતે કરતે થઈ ગયા બસ. કરતે કરતે થઈ ગયા પછી શું કરવાનું હોય, લેવો કરવાનું ન હોય ત્યાં સુધી પૂર્ણ થાય નહીં ત્યાં સુધી. પણ પ્રતિ પ્રતિ ક્રિયા પૂર્ણ પ્રાપ્તિ થઈ ગઈ, કેવું જ્ઞાન પ્રગટ થઈ ગયું. હા 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 હા, 320 ગાથા એકદમ નિર્ભેળ ચોખ્ખી ગાથા. સમય કૃષ્ણનો વિષય, સમય કૃષ્ણનો વિષય જોતો હોય તો 320 હું કોણ છું એ ડોક્ટર છું, એનો જવાબ 320 થાય. હું કોણ છું કે તું કોણ છો જવું છે તારે, હા 320 ગાથા. જયશ્રીનાચાર્ય ભગવાન અને અમરચંદ્રાચાર્ય બે ટીકા કરે, એક નથી એના ઉપર બે ટીકા થઈ છે. 320 ગાથા તો મૂળ છે 2000 વર્ષ પહેલા, એ તો ભૂતપૂર્ણાચાર્ય ભગવાન છે, પણ એના ઉપર અમરચંદ્રાચાર્ય ટીકા કરી છે અને જયશ્રીનાચાર્ય ભગવાન બે સમર્થાચાર્ય ટીકા એટલે વિસ્તાર કર્યો કે કુનકુન ભગવાન આમ કહેવા માટે. કુનકુન ભગવાન એમ કહે છે કે જીનેન્દ્ર ભગવાન આમ કહેવા માટે, એની સાથ આપે છે. કેમકે પ્રત્યેક સાંભળીને આવ્યા છે, પ્રત્યેક સાંભળીને આવ્યા છે, જેની દાખવામાં આવે છે. જીનેન્દ્ર ભગવાન આમ કહે છે, સર્વજ્ઞ ભગવાન આમ કહે છે. કેમ કે એ કહે છે એ મેં સાંભળ્યું છે, સાંભળીને હું લખું એ મેં લીધું. હવે સર્વત્ર ભગવાનની પાસેથી સાક્ષાત સાંભળી બીજા આવ્યા હોય એની શું વાત કરે, અને એ જીવનો મહિમા પણ શું કરવો, એ સાક્ષાત સાંભળીને આવ્યા અને એ ખ્યાલ આપણે પંચમ કાળમાં આવ્યા મોટા કાળમાં માલ લઈને અને એ આપણે પીરશે એ જીવનો મહિમા પણ આવ્યા વગર એ
જ્ઞાન
જણાયા કરે છે અને જ્ઞાન જાણ્યા કરે છે, એ ક્રિયા અટકતી નથી, એમાં બધું આવ્યું, જ્ઞાન જાણ્યા કરે છે, જણાયા કરે છે અને આનંદ આવ્યા કરે છે, આ સ્થિતિ અનુભવી છે. તમારે જે જોતું હતું એ મળી પણ દેવલાલી માં કહ્યું હું કોણ છું એના પ્રશ્ન ઘણા મેં કહ્યા પણ મને જવાબ પડતો અહીંયા દેવલાલી એ જવાબ તમારો જવાબ અને એને ખબર હતી, ખબર હતી લખનારને કે આવા જિજ્ઞાસુ આત્માથી જીવને પ્રશ્ન ઉઠશે તો હું કોણ છું એ લખી ગુણ છું ત્યાંથી ગયો શું સ્વરૂપ છે મારું કરું કરું આખું કરું પર્યાય રહીત સ્વાંગ રહીત બંધમોક્ષનો સ્વાંગ છે એ આત્માનો સ્વભાવ નથી, બંધ પણ સ્વભાવ નથી ને મોક્ષ પણ સ્વભાવ નથી સ્વાંગ છે, એક સમયની અવસ્થા નીકળી જાય છે સ્વાંગ રહીત એ વસ્તુ શાહી ભાવને સ્વાંગ કયો શાહી ભાવને બંધ પ્રભાવ કયો એ જ્ઞાનનો વિષય છે પણ શ્રદ્ધાનો વિષય નથી, શ્રદ્ધાનો વિષય તો એ બદમોક્ષ રહે જેનું લક્ષણ શુદ્ધ પ્રાણાનિક ભાવ છે એક તેને સામાન્ય અનાદિ અનંત આ ગુરુ પરમાત્મા એ સમ્યક દ્રષ્ટિનો વિષય છે, સમ્યક દ્રષ્ટિનો વિષય જેને હાથમાં આવે છે એને સમ્યક દ્રષ્ટિ થાય છે, પણ સમ્યક દ્રષ્ટિનો વિષય જેના હાથમાં નથી આવતો એને સમ્યક દ્રષ્ટિ થાય છે. ધ્યેયમાં બોલે છે ધ્યાન ખોટું એના સ્પષ્ટ જ્ઞાન વિના ધર્મ જ્ઞાન ત્રણ કાળમાં પ્રવેશ થાય ધ્યાનમાં ગમે એટલા બેસે લાખો વર્ષ એ ખોટું છે જેનું જ્ઞાન ખોટું જેનું જે ખોટું એનું જ્ઞાન ખોટું મૂળ સમજવા જેવું છે ધ્યેય છે કરણ નથી કેમ કે ન કરનાર ને પકડ્યો ને એટલે સહજ થઈ જાય છે, અખંડતા ને પકડ્યો ને એવી સ્થિતિ છે. ધ્યાનને માટે શુદ્ધોતા બસ શુદ્ધોતા ધ્યાનને માટે ધ્યાન કેમ કરવું એની વિધિએ માટે અને ધ્યાન ધ્યેયનું ધ્યાન કેવું સંપીકા ત્યાં ધ્યાન આપી જ્ઞાન જાણ્યા કરે છે નહીં જણાયા કરે છે આનંદ આવ્યા કરે છે એ ક્યાં બસો એકોતેર કાતો આવી ત્યાં આનંદ આવી જાય ધ્યાતા ધ્યાન ને ધ્યેય એકતા થઈ જાય છે એનો એક ક્રમેય છે એ જ્ઞાન અને ધ્યાતા કર્મ પણ એ છે ને ગાતામાં પણ એ કારણે કર્મ આવે છે સ્વસંવેદન જ્ઞાન છે ને એ ગણ્યા કરે છે અને શુદ્ધ પારણાવિક ભાવ છે એ ગણાયા કરે છે અને આનંદ આવ્યા કરે છે આમાં લેખું છે ને પણ આમાં આનંદ આવ્યા કરે છે એમાં લેખું આમાં જ લેખું છે એનો જ આપણે વિસ્તાર કરી દીધો છે આનંદ આવ્યા કરે છે લેખો કે જેનાથી એ પ્રાપ્ત થાય છે સમજાય છે કે ધ્રુવ કે ધ્રુવ ને જણાય કેમ કે ધ્રુવમાં જાણવું એટલે ક્રિયા નથી જાણવાની શક્તિ છે એનામાં પણ શક્તિ છે એ વ્યક્તરૂપ નથી શક્તિ શક્તિરૂપ છે જે વ્યક્ત પર્યાય રૂપે છે. એટલે ટૂંકમાં જાણવું જાણવું નથી એટલે કે જાણવાની ક્રિયા એમાં નથી. કેમ કે ઉત્પાદ વૈથી રહી છે, ઉત્પાદ વૈમાં ક્રિયા હોય, ધ્રુવમાં ક્રિયા ધ્રુવ નિષ્ક્રિય છે. નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ જ્ઞાન માટે જણાય છે, જાણે છે જ્ઞાન ને જણાયા કરે છે આત્મા અને આનંદ આવ્યા કરે છે. જ્ઞાન જાણે છે, આત્મા જણાયા કરે છે અને આનંદ પ્રકટ જ્ઞાન એનો જે દુરુપયોગ કરે છે એનો સદુપયોગ કરો. જ્ઞાન જેનું છે એમાં અંદરમાં વાવો અને એને જાણો. જ્ઞાન કઈ પરપદાર્થનું નથી કે પરપદાર્થને જાણવા જાય, જ્ઞાન તો આત્માનું છે. એને એને વિષય આપી દો નાયક, જ્ઞાન નાયક વિષય જ્ઞાનમાં આવ્યો ત્યાં નાયક ગણાયો, જ્ઞાને જાણ્યો ને આનંદ આવ્યો. એ રમૈ રમૈયે
કૃષ્ણ
કહ્યું ને કે
જ્ઞાન
પર્યાય અહેતુ
નિષેધ છે. એ નિશ્ચય નહીં કે કેવાય એમ લાગે છે.
હા નિશ્ચય કઈ ચીજ છે
પણ વ્યવહારમાં સાહેબ તો જ્ઞાન એક સમય પણ સ્વ કે પરના અવલંબન મતલબ શીખવાતું જ
નથી. એ કેમ કે એ જે જ્ઞાનની પર્યાય છે સત અહેતુ છે નિર્ણય કર્યો જ નથી. નિરપેક્ષનો નિર્ણય કરે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવે છે. સાપેક્ષ છે એ વ્યવહારમાં એટલો છે કે જ્ઞાન શાસ્ત્રથી થાય, આનાથી થાય, આનાથી થાય, આનાથી થાય, આનાથી થાય. એ જ્ઞાનની પર્યાય સત અહેતુ નિરપેક્ષ છે એને ખ્યાલે લીધો નથી. હવે જે સત અહેતુ નિરપેક્ષ છે, નિરપેક્ષ છે તો એનો કોઈ કરતા ન હોય, એ નિમિત્તથી પણ ન થાય અને જ્ઞાયકથી પણ ન થાય, એનું નામ નિરપેક્ષ છે. હવે એ જે જ્ઞાનની પર્યાય અંદરમાં મળી એમાં આત્મા જણાયો, જયારે પણ એ જ્ઞાનની પર્યાય તો નિરપેક્ષ જ રહ્યું, પણ એ જ્ઞાનની પર્યાય જ્ઞાયકનું અવલંબન લીધું માટે આનંદ આવ્યો એ સાપેક્ષ વ્યવહાર થઈ ગયો. એ આત્માને આશ્રય પણ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ, આત્માને આશ્રય જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ, સાપેક્ષ કથન થઈ ગયું. પણ જેને નિશ્ચયનું જ્ઞાન થાય એને વ્યવહારનું જ્ઞાન થાય, થાય ને થાય કે આ જ્ઞાનની પર્યાય અત્યાર સુધી પરનો અવલંબન લેતી હતી એ મારી ભૂલ હતી. હવે જ્ઞાનની પર્યાય જેનું છે એના તરફ ભૂલે ને એને પ્રતિક કરે તો મને એક નાયકના અવલંબને જ્ઞાન પ્રગટ થયું એવો વ્યવહાર સાપેક્ષ એના ખ્યાલમાં આવ્યા વગેરે તો નથી. નિરપેક્ષ પૂર્વક જ સાપેક્ષ થાય, નિરપેક્ષમાં અકર્તાપૂર્ણ છે, સાપેક્ષમાં કરતાપૂર્ણ છે અને કરતા અકર્તા બે આત્માનો સ્વભાવ છે. પર્યાય સદ અહેતુ નિરપેક્ષ છે, એની ત્રિકાળી દ્રવ્યનું અવલંબન નથી અને એને ધ્રુવનું પણ અવલંબન નથી. એ સહજ સદ અહેતુ પર્યાય એના સ્વ અવસરે પ્રગટ થાય છે, એ નિરપેક્ષ પર્યાય કહેવાય. હવે એ જે પર્યાય છે જ્ઞાનથી અનંતકાળથી પરનું અવલંબન લઈને એમ માને છે કે શાસ્ત્રનું અવલંબન લઈ તો જ્ઞાન થાય, નહીંનું અવલંબન લઈએ તો જ્ઞાન થાય, જ્ઞેયના અવલંબન વિના જ્ઞેય જ્ઞાન ન થાય એવું એને વ્યવહારનો પક્ષ થઈ ગયો છે. એટલે જ્ઞાન પરનું અવલંબન લેવા જાય છે જ્ઞાનની સિદ્ધિ માટે, પણ જ્ઞાનની સિદ્ધિ માટે જ્ઞેયનું અવલંબનની જરૂર નથી. એ ખ્યાલમાં નથી આવતું, જો એ ખ્યાલમાં આવે તો જ્ઞેયનું અવલંબન છૂટી જાય, અજ્ઞેયનું અવલંબન છૂટી જાય અને એ જ્ઞાન જેનું છે એના તરફ પડી જાય. એના તરફ પડે ત્યારે આ પર્યાય સત ન કહેતું કે નિશ્ચયનું ભાન ને જ્ઞાન થાય, ત્યાર પછી વ્યવહાર આવે અરે આ નાયકનું અવલંબન લેતા જ્ઞાન પ્રગટ થયું, નાયકનું અવલંબન લેતા જ્ઞાન પ્રગટ થયું એ પણ વ્યવહાર છે. કેમ કે જ્ઞાનની પર્યાય સત હેતુ છે એનાથી નથી થઈ પોતાથી થઈ છે, પણ પોતાથી થઈ છે જયારે ત્યારે એનું મુખ જાહેર ઉપર જ હોય ત્યારે એને સ્વસંવેદ જ્ઞાન કહેવામાં આવે છે. સૂક્ષ્મ છે, પર્યાય દ્રવ્યુતિ નથી થઈ, નથી થઈ માટે સત્પર્યાય છે. આનાથી થાય તો ઈ તો હતો કેમ ન થઈ? એને માટે એનાથી નથી થઈ, એનાથી થઈ એમ કેવું તે વ્યવહાર છે. કેમ કે જો પહેલાથી હતો જ્ઞાયકો, જો જ્ઞાયકથી જ્ઞાન થતું હોત તો જ્ઞાન થવું જોતું હતું, પણ જ્ઞાયકથી જ્ઞાન થતું નથી. કેમ કે પર્યાય સત્તા હેતુ છે, એનો સ્વતા આવે છે ત્યારે પ્રગટ થાય છે. પ્રગટ થાય છે ત્યારે એનું મુખ જ્ઞાયક ઉપર છે, તો જ્ઞાયકને આશરે જ્ઞાન પ્રગટ થયું એવો વ્યવહાર ઉભો. આ દ્રવ્ય પર્યાય વચ્ચેની સ્વતંત્રતાની વાત છે, બાકી પર્યાય દ્રવ્યનો અવલંબન લીધું અને થઈ પર્યાય પ્રગટ, એ પણ નિશ્ચય છે. એ નિશ્ચય છે, પાછો એ નિશ્ચય પણ છે અને વ્યવહાર પણ છે. ફરીથી કે જ્ઞાનની પર્યાય જયારે તમે જ્ઞાન પ્રગટ થાય છે, નવી દશા પ્રગટ થાય છે, એ આત્માને આશ્રય પ્રગટ થાય છે. એટલે કે પરનું અવલંબન છૂટે છે ત્યારે એ જ્ઞાનની પર્યાય સ્વતંત્રપણે કરતા થઈને દ્રવ્યનું અવલંબન લઈએ છીએ. સ્વતંત્રપણે પોતે કરતા થઈ અને દ્રવ્યનું અવલંબન લઈએ છીએ ત્યારે જ્ઞાનની પર્યાય જ્ઞાન પ્રગટ થાય છે. એ નિશ્ચય છે, સ્વાસિદ્ધે નિશ્ચય છે, પરાસિદ્ધે જવાબ છે. એવી જ્ઞાનની પર્યાય આત્માનું અવલંબન લેતા પ્રગટ થાય છે, એ નિશ્ચય છે. હવે એ નિશ્ચય છે એને એને વ્યવહારથી જોતો તે જ્ઞાનની પર્યાય સત થાય છે, જ્ઞાયકને આશરે પ્રગટ થાય. એનું નામ અંદરનું નિશ્ચય છે, બે સત છે. આને કારણે આને, આને કારણે આ, એમ કેવું એ વ્યવહાર થઈ છે. અંદરમાં નિશ્ચયની વ્યવહાર છે બે.
એટલે સત
અહેતુક નિરપેક્ષ, સત અહેતુક નિરપેક્ષ છે, દ્રવ્યથી પણ નથી, કેમ કે એના સટકારથી એ પર્યાય પ્રગટ થાય છે. નિષ્ક્રિયથી શક્તિ પ્રગટ થતું નથી, માટે આત્મા અકર્તા છે. નિર્મળ પર્યાયનો પણ અકર્તા છે આત્મા, કથનચિત કરતા છે, પરિણમે છે, માટે કરતા પણ કહેવાય. એને કરતા કર્મનું અનન્ય પણ પણ છે. આ બધું હોવા છતાં એ છે, એ છે બસ. ભલમ સમજાવવા માટે આટલા ભેદ પ્રવેશ કરવામાં આવે છે. જ્ઞાન અંદર થયું ત્યારે નિરપેક્ષ છે કે વ્યવહાર છે એવું જાણતો નથી.
વિદ્યાજી કીધું પરિણામમાં નિરપેક્ષ જ છે,
પણ આ નિરપેક્ષ છે કે સાપેક્ષ એવો વિચાર વિકલ્પ અનુભવના સ્થળે પ્રગટ થતો નથી. એ તો છે, અંદરની રમત છે, ટોચ દિવાલ છે. એ જ્ઞાનની પર્યાય સ્વાર્થ થઈ માટે નિશ્ચય અને એનો અવલંબન લીધા વિના થઈ નિરપેક્ષ, નિરપેક્ષ છે. પર્યાય દ્રવ્યનું અવલંબન લીધો માટે પર્યાયમાં આનંદ આવ્યો એમ નથી, એ આનંદની પર્યાયનો સ્વભાવ છે, એ પર્યાય ભોગવાઈ જાય છે તે નથી. એ આનંદ મૂર્તિનો અવલંબન લીધું માટે આનંદ આવ્યો એ વ્યવહાર થઈ ગયો. સત્તા નિરપેક્ષ જયારે કયો ત્યારે સ્વથી પણ નિરપેક્ષ છે, પરથી પણ નિરપેક્ષ છે. હવે નિરપેક્ષ છે એ નિશ્ચય છે, પણ જેને નિશ્ચયનું જ્ઞાન થાય એને વ્યવહારનું જ્ઞાન થાય. એ વ્યવહાર કયો કે આત્માને આશરે પ્રગટ થયો માટે એ વ્યવહાર છે. નિશ્ચય ને વ્યવહાર બે નો જ્ઞાતા છે, જ્ઞાની જ્ઞાતા હૈ. સાપેક્ષ હોતા હૈ, નિરપેક્ષ હોતા હૈ તો ક્યુ કે કરતા બધી છૂટ જતી હૈ, ઉસમે વો મર્મ હૈ.
અકર્તા જ્ઞાતા કી દ્રષ્ટિ
હો જાતી હૈ, પણ એ તત્વ સ્વીકાર કરે છે. મેં કરતા હું ઉપદેશ કરતા
જ્ઞાન
પ્રણમતા હૈ. એક સમય ની પર્યાય નિરપેક્ષ ભી હૈ સાપેક્ષ ભી હૈ ઇસકા જ્ઞાન હૈ નહીં પણ છૂટ જાતા કેટલા મોટા ઉત્તર. આત્મા થી પર્યાય પ્રગટ થતી કેમ કે આત્મા તો પણ છૂટી જતો માટે આત્મા એનો કરતા નથી કારણ નથી. ક્ષણિક ઉપાદાન સત હેતુ છે
એટલે તો આત્મા જ્ઞાતા
છે માટે કરતા નથી.
જો આત્માથી જાય તો આત્મા કરતા જ નથી.
કરતા પણ એ તો કરતા તો છે નહીં. અલ્પ અંદર નો નિશ્ચય ને વ્યવહાર અંદર નો છે. નિર્વિકલ્પ ધ્યાનમાં નિશ્ચય વ્યવહાર પ્રગટ થાય છે. આ રીતે એનો જ્ઞાતા છે. બે દઈનો
દેખાય છે ત્યારે વ્યવહાર નહીં.
પાણી ની પર્યાય છે એવું વ્યવહાર નહીં કહેવાય. અને નિશ્ચય એ પર્યાય કોની છે? ગંદીની છે, પાણીની છે જ નહીં. બરાબર ગયા. એ એક સમયની પર્યાયમાં નિશ્ચય વ્યવહાર થઈ શકે. એ જીવના પરિણામમાં કર્મના સંગે રાગ થાય. એ પર્યાયને જીવના જીવનો પર્યાય પણ કહેવાય. અને એ પર્યાય ઉદગમની છે, જીવની નથી. એક સમયની પર્યાયમાં નિશ્ચય વ્યવહાર જેને દેખાઈ જાય એને અનુભવ થઈ જાય. એને નિશ્ચય ન દેખાય એમ જે અનુભવ ન થાય. ઉદગમના પરિણામ છે એમ જ્યાં સુધી ખ્યાલમાં ના આવે ત્યાં સુધી અનુભવ નહીં થાય. યથાર્થ હોવું જોઈએ. અને નિશ્ચયથી ઉદગમના પરિણામ જાણે છે એને વ્યવહારે જીવના પરિણામ છે એવું જ્ઞાન થાય છે. એટલે એને વ્યવહારનો પક્ષ તો નથી પણ વ્યવહારનો જ્ઞાતા થાય છે. અને નિશ્ચયથી ઉદગમના પરિણામ છે એટલે એકદમ થતી નથી, સમિત ગુણ છૂટી જાય છે. રાગી તો ઉદગલ છે. એસે અંદર મેં રાગી છે એ વ્યવહારે જીવના પરિણામ ને નિશ્ચયે ઉદગમના પરિણામ. એટલે નિશ્ચયા ભાતપૂર્ણ આવતું નથી ને વ્યવહાર ભાતપૂર્ણ પણ આવતું નથી. જેમ છે તેમ જ્ઞાન જાણે છે કે દોષ છે એ અપેક્ષાએ એટલી યોગ્યતા મારામાં છે. હજી ફરી કોઈ વિતરાગ થઈ નથી. પણ ખરેખર હું જો હું મારા સ્વભાવની નથી તો એ પરિણામ મારા નથી. કોના છે? એ ઉદગમના છે. આ એ ઉદગમથી અભિન્ન છે, મારાથી ભિન્ન છે. એક સમયની રાગની પર્યાયમાં નિશ્ચય વ્યવહાર હોતી અને દ્રવ્ય અને પર્યાય વચ્ચે પણ નિશ્ચય. અરે દ્રવ્ય તે નિશ્ચયની પર્યાય છે વ્યવહાર. સમય તત્વની પર્યાય વ્યવહાર છે. બે દઈનો જ્ઞાતા એ નિશ્ચયને વ્યવહાર પર્યાયમાં થયો છે. સાહિત્ય નંબરના સ્પોર્ટમાં સ્વભાવ ગ્રાહી જ્ઞાનથી કહેવામાં આવે તો એ ઉષ્ણતા અગ્નિની છે. પાણીની કહેવામાં એમ આવે કે પાણી ઉદૃત્યું એ વ્યવહાર છે. અને એ વ્યવહારનો નિષેધ કરતા નિશ્ચય નહીં છે. એ કઈ નિશ્ચય નહીં કે ઉષ્ણતા લક્ષણ અગ્નિનું છે, શીતળતા લક્ષણ પાણીનું છે. માટે પાણી ઉદૃત અગ્નિ ઉષ્ણ રહી છે અને પાણી ઉષ્ણ થઈ નથી ને. અગ્નિ ઉષ્ણ રહી છે, અગ્નિ ઉષ્ણ ન થાય. અગ્નિ ઉષ્ણ એ બ્રાહ્મી તો ઉદગલ રહ્યું છે. તદાત્મક અને અતદાત્મકની અંદર જે વાત કરે ત્યારે એ કહે છે કે આ વર્ણાદી ભાવો ઉદગલની સાથે તાદાત કરે, જીવની સાથે તાદાત્મક ભાવ કરતા એની સાથે રહેતે રહેતા ટકા એ ઉદગલને પ્રસિદ્ધ કરે છે, જીવને રાગ પ્રસિદ્ધ કરતો. એ નિશ્ચયની વાત લક્ષણાવ્યા વિના કોઈ પણ જીવને ધર્મ થઈ શકે નહીં. બે પ્રકારના જીવ હોય, એક વ્યવહારની રૂચિવાળો જીવ હોય અને એક નિશ્ચયની રૂચિવાળો જીવ હોય. વ્યવહારની રૂચિવાળા જીવો અનંત આમાં જાત પેલા થોડા એ વ્યવહારની રૂચિવાળા પહેલા. એટલે કે જેને આત્મા જોઈ છે, આત્માનું સ્વરૂપ શું મને આત્માનું સ્વરૂપ કહો એ સમજી લો કે નિશ્ચયની રૂચિવાળા. પેલા ને રાગ થાય ત્યારે કર્મની પ્રકૃતિ કેટલી બંધાય વ્યવહારની રૂચિવાળા. વ્યવહારથી જ્ઞાન નિશ્ચય નહીં મળે નિષેધ કરે ત્યારે વ્યવહારથી જ્ઞાન થયું કહેવાય. નિશ્ચય નહીં મળે નિષેધ ન કરે એટલે વ્યવહારનો પક્ષ છે. સમજો છો? સંકેત કેસે જ આપી ગયો એને ધ્યેય હાથ આવ્યું છે. જ્ઞાન થઈ કર્મ નથી ધ્યાન સહન થાય છે. ધ્યેયને શોધવો પડે છે. ધ્યાન તો આવી જાય છે. એને ધ્યેય જોતો હતો ને મળી જાય છે તો ધ્યાન થઈ જાય. ભૂલ છે આખા જગતની ભૂલ હોય તો ધ્યેયમાં ભૂલે. કોઈ તો આત્મા નાવો માને, કોઈ તો આત્મા નાવો માને. એમાં શાસ્ત્રમાં છે અધિવૃદ્ધિકાર આઠ પ્રકાર પાડી. અજ્ઞાની આત્માના અસાધારણ લક્ષણને નહીં જાણતો એવા અજ્ઞાની જીવો કોઈ તો અધિજ્ઞાન રૂપ માને છે, કોઈ તો આઠ કર્મરૂપ માને છે, કોઈ કર્મના ઉદયવાળો માને છે, કોઈ તો આમ માને છે, કોઈ તો આમ માને છે. એક્સિડન્ટ થઈ અકસ્માત થઈ જાય જેના વિચારમાં વિચારમાં જ્ઞાન મળી જાય. વિચાર ચાલતા ચાલતા વિચાર મળી શકી જાય છે જ્ઞાન. નિરપેક્ષ સાપેક્ષ ની વાત કરે છે.
એકવાર રવિભાઈ સાહેબ ને કામ કે આત્મા કે આશ્રય છે મોક્ષમાં બોલાય વ્યવહાર છે. વ્યવહાર
હૈ
તો નિશ્ચય
ક્યાં
હૈ?
મોક્ષ
માર્ગની યોગ્યતા છે સો કાલ પ્રકટ હોતા હૈ. આત્મા કે આશ્રય જે હોતા હૈ પ્રમાણ
જે વ્યવહાર પ્રમાણ સુધી કાલે આપે કીધું હતું. આત્મા તો નિત્ય મુક્ત છે. ધ્યેયનો વિષય નિત્ય મુક્ત દ્રષ્ટિમાં રાખીએ એટલે પરિણામ નિત્ય નિત્યનું ભજન ભજે ને મુક્તનું સમુક્ત થઈ જાય. ભજન કરે છે નિત્યનું પર્યાય પર્યાય પણ મુક્ત થઈ જાય. મુક્તનું ભજન કરે તો મુક્ત થાય.
આસપાસ તરીકે આખી
આવતો શાંતિ ભાઈને ટેલિફોન કરીને પૂછી લો એટલે એને રિપોર્ટ ત્યાં મળે.
દરવાજામાંથી આવીએ ને દરવાજાની બાજુમાં એક તરફ